शरणागत पाप पर्वतम गणयित्वान तदीय सद्गुणम अणुमप्य तुलम ही मन्यते सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायण अक्षरदावादिपतये राजाधिराजाय मुक्तपतये आनंदपतये नमो। सर्वोपरि सर्वावतारे श्री स्वामी नारायणाय नमो। सर्वकारण कारण परम ध्येय मूर्ति श्री हरे कृष्ण महाराजाय नमो। प्राणाधार प्राण प्रिय प्रियवर सुख कर दुख हर प्राणनाथ श्री घनश्याम महाराजाय नमः। एकाकी वनवासी कंद फूल फलासी महाकरुणा निधान सर्व प्रकाशक सर्व कर्तु बाल मुनि श्री नीलकंठ वर्णी राजाय नमो नमः। सदानंदाय आनंद घन मूर्ति श्री सहजानंद स्वामी महाराजाय नमो। आदि गुरु सदगुरु वरेय साधु सेवक परम दयालु अखंड हरि मूर्ति निमग्न महासमर्थ सर्व परम हंस मुख्य श्री गोपालानंद स्वामी ने नमो। सत्संग मात्र हरि गुरु तुल्य श्री मुक्तानंद मुनय पंडित प्रवर नित्यानंद मुनय कविवर ब्रह्मानंद स्वामी हरिहस्त सुखानंद मुनय गुणातीत गुणातीतानंद स्वामी ने वैरागी निष्कुलानंद स्वामी ने त्यागी सदानंद स्वामी ने धर्मी भायात्मानंद स्वामी ने विवेकी आनंदानंद स्वामी ने ग्रंथ लेखक आधारानंद मुनय ग्रंथ श्रोत्र भक्तराज दादा खाचराय मम गुरुवर्य श्री राधारमण स्वामी ने प्रकट सर्व सद्गुरुभ्यः सर्व सद्भ्यः हरिभक्तेभ्यः च नमो। विक्रम संवत 2073 आसो सुद त्रीज शनिवार तारीख 23/9/2017 कुंडलधाम भजन हॉल बधाई वाला भक्तों नु स्वागत छे। अपना इष्टदेव भगवान स्वामी नारायण राजा धीराज रूपे हरिकृष्ण महाराज रूपे घनश्याम रूपे अत्रे आ सभा हॉल में बिराजमान छे अने आपणे श्रीमद हरिचरितामृत सागरनी सार ज्ञान यज्ञ कथा सांभळी रह्या छे। आपणे हवे सागर सार ज्ञान यज्ञमां श्रीमद हरिचरितामृत सागरना सातमा पूर्वमां प्रवेश करीए छीए। खूब ध्यान राखीने आपणे कथाने माणीशुं ताकि एनो सार आपणा हृदयमां उतरे बेसे અને ખૂબ શાંતિને પામી। શ્રી સ્વામિનારાયણ વિજય તેતરામ શ્રી સહજાનંદ સ્વામીને નમઃ। મહામુક્ત સ્વામી શ્રી સિદ્ધાનંદ મુનિ કૃત શ્રીમદ હરિચરિતામૃત સાગર જ્ઞાન યજ્ઞ પુર સાત આ પુરના 62 તરંગો છે। મંગલાચરણ શ્રી સહજાનંદ સ્વામી કે महिमा को नहीं पार। जिमि चरित्र यह लिखत है तिमि रहत अपार। भगवान श्री हरि सहजानंद स्वामी ना महिमा नो कोई पार नथी। ग्रंथकार कहे छे को जेम जेम जेटला जेटला चरित्र लखतो जाऊ छु तेम तेम तेटला ने तेटला अपार ने अपार चरित्र लखवा बाकी रही जाय छे। चरित्र लिखत है एक ही रहत वार न पार। चरित्र एक लखु छु अन पार वगैरह ना रही जाय छे। अपार के पार न पावही, अपार नो पार क्या थी पमाय। शेष सरीखे हजार, शेष जी जेवा हजारो हजार लेखको भेगा थाय या तो गायको वक्ताओ भेगा थाय। हजार मुख थी बे हजार जीभे आ बधा चरित्रो अखंड सतत गाया करे तो पण अपार के पार न पावही। अपार नो पार ना आवे। अपने जेटलो लाभ लेवा एटलो ले। वाला भक्तो गया छठापुर मा भगवान स्वामीनारायण गढ़पुर मा बिराजमान छे अने गढ़पुर मा रंगोत्सव करवा माटे पत्रिकाओ लखाई चुकेली छे। देश देशावरना हरिभक्तो ने महाराजे तेड़ाया छे। ત્યાંથી સૌ સંતો હરિભક્તો અત્યારે ગઢપુર આવ્યા છે, કઈક આવી રહ્યા છે ગઢડામાં। શ્રીહરિ એક દિવસ એભલ ખાચરના દરબારમાં બિરાજમાન છે। જીવા ખાચરની પ્રાર્થના હતી એટલે ભગવાન શ્રીહરિ ત્યાંથી જીવા ખાચરના દરબારમાં પધાર્યા અને ત્યાં હિંડોળો સજાવેલો હતો। હિંડોળા ઉપર હરિવર બેઠા, ત્યાં તો સંતો ભક્તો બધા આસપાસ બેસી ગયા, સરસ મજાની સભા થઈ ગઈ। સભાનું ધ્યાન ધરીએ, એમાં શ્રીહરિએ જીવા ખાચર અને મૂળું ખાચર આ બે ભાઈ, એ બે ભાઈને ઉદ્દેશીને એમ કહ્યું કે જેઓ સત્સંગી થયા હોય એમણે સત્સંગીની રીત રાખવી। સત્સંગી કહેવાય અને સત્સંગીની રીત ન રાખીએ એ ઠીક નહીં। અને ધ્યાનથી આંબળો, એ સત્સંગીની રીત પણ ભગવાનને રાજી કરવા માટે જ રાખવી। બઢિયા પોઈન્ટ હે। આપણે કાંઈ ભગવાનને રાજી કરવા માટે જ આ બધી રીત ભાત ને મર્યાદાનું ક્યારેક પાલન કરતા હોતા નથી। આપણા બીજા કંઈક ટાર્ગેટ, હેતુ, ઈચ્છાઓ, સ્વાર્થ હોય છે, પણ આયા સ્પષ્ટતા કરી નાખી, સત્સંગ કી રખે રીત હી હરિકુ રીજાવને હિત। પરમાત્માને રીજાવવા માટે આ બધી રીત ભાત પાળવી, નહીં કે અવર કોઈ હેતુથી। અને જે ભગવાનને રાજી કરવા માટે જ બધું કરે, રીતભાત રાખે, પાળે, એને સત્સંગી જાણવો। અને એવો જે ન હોય એ ક્યારેય આ સત્સંગમાં શોભતો નથી। જેવા ખાચર, મૂળું ખાચર એવા જે ન હોય ને, અમને જ રાજી કરવા માટે જે આ સત્સંગની રીતભાત રાખતા હોય એ તો સત્સંગમાં શોભે બહુ, પણ જેને બીજા કંઈક ટાર્ગેટને તાનને સ્વાર્થ હોય એવા ભલે સત્સંગની રીતભાત રાખે, પૂજા પાઠ, તિલક ચાંદલો, કંઠી, દંડવટ, નમન, આરતી, આ તે બધું ભલ કરે, પણ આશય હારો નહીં હોવાથી એ લોકો અંતે શોભતા નથી, ઉઘાડા પડે છે। માટે શું આશય રાખવો? બરાબર છે, સમજી ગયા તમે? ધન માટે, ધંધા માટે, કુટુંબ માટે, પુત્ર માટે, સંસાર માટે, ફેક્ટરી માટે, કેસ ઉકલી જાય એને માટે, કંઈક વિઘન આવી ગયું છે ટળી જાય એને માટે, કંઈક આડાવાળા ફસાઈ ગયા છીએ તો નીકળી જઈએ એને માટે, આવા કોઈ હેતુથી સત્સંગ કરાય, હાચું કોને ન કરાય, હેતુ ચોખ્ખો રખાય, પરમેશ્વર પ્રસન્ન થાવ, બસ બાકી કઈ ન જોઈએ. હોય ન હોય કઈ વાંધો નહીં, અમે એના માટે નથી. હોય તો ઠીક, ન હોય કઈ નહીં, અમારે જરૂર છે એક ને એક માત્ર. બોલો ને, હા એમ બોલો ને, થોડું થોડું તમને વાંધો શું આવે છે એમ હું કહું છું. આપણે બધા ભેગા જ બેઠા છીએ ને, અહીં તો આપણે ઘણા ઢૂકડા છીએ નજીક. શિબિરની કથા હોય તો મારે ને તમારે બહુ લાંબુ ડિસ્ટન્સ થઈ જાય છે, બહુ મજા ન આવે. આવું હેટે રે નજીકમાં, તમે બોલો સંભળાય. તમે કેટલી સરસ ચોખ્ખી વાત કરો છો કે ભગવાન સિવાય કાંઈ જોઈ જ નહીં, બસ ભગવાનને રાજી કરવા જ અમે તો બધું કરીએ છીએ. ઓલ એમ સોલ્વ, કેવળ એક ભગવાનને રાજી કરવા, બીજું થાય ન થાય, ડખે પડે ભાઈ, રાગે ચડે, નો મતલબ. બરોબર ને, તમે આવું જ સમજો છો ને કે આમાં કાંઈ ફેર છે? બસ પાકો, હું લખી લઉં ને તમારો હેતુ. હેતુમાં કોઈ જરાય આમ આગું પાછું નથી ને, સાબાશ. આવા સત્સંગીને ભગવાન સ્વામિનારાયણ વશ થઈ જાય છે, એને પોતાની મૂર્તિનું દાન દઈ દે છે. આખે આખી મૂર્તિ એના આત્મામાં ભગવાન આકારિત કરે છે, અને ભક્તને એ આનંદમાં ડૂબાડી દે છે. પણ જેને બીજો ટાર્ગેટ હોય એનો મેળ ન. ઘણા હેતુથી માણસ કંઠી બાંધે છે, હરિભગત થાય છે, સત્સંગમાં આવે છે, દોડી દોડીને સેવા કરે છે, મોરે મોરે હાલે છે, ઘણા હેતુથી. માફ કીજીએગા મુજે, કોઈ કેવા હશે કે એને માત્ર મહારાજ હેતુ છે, પ્રભુની ખુશી હેતુ છે. આ તો બહુ મોટી ઊંચી પરાકાષ્ઠા જેવી ભક્તિ છે ભાઈ. એવા માણસ શોભે, ઓલા ન શોભે. ઓલા તો બિચારા માંગણ કહેવાય, ભિખારી કહેવાય, ગરીબ કહેવાય, કાંઈક લાભ લેવા ઘૂસી ગયેલા કહેવાય, ભગવાનને શરણે કાંઈક લાભ લેવા આવી ગયા છે. ભગવાનનું પેટ મોટું, અને ભગવાનનું દિલ મોટું, અને ભગવાનના કામ મોટા, એટલે આવા બધાનું અંદર પોષણ થઈ જાય, પરંતુ એ શોભે નહીં સાહેબ. વાત આઈ છે, ના કોઈને નથી, પણ એને બહુ સારું ન લાગે. એ જોયા કરે, આ મારા માટે આવ્યો છે, આને કંઈક બીજી મારી પાસેથી ઈચ્છા છે, આને આને કેવળ મારી જ ઈચ્છા છે, બીજું કાંઈ આને જોતું નથી, ઓલાને હજી આને આ જોતું છે, આ જોતું છે, આ જોતું છે, ઠીક છે, એવું એ બેઠા બેઠા ગણગણ કરે. આપણે આમ જોયા કરે ને, આપણું એ અંદર સુધીનું ભાળે લ્યો. આપણને પણ આપણું અમુક અમુક એટલું બધું ઊંડું ને ઝીણું હોય તે ન દેખાતું હોય, પણ એમને તો દેખાય, એમને જ બધું દેખાય. આ વાત છે, અજબ ગજબની વાત છે. વળી એવી વાત કરી કે જે સત્સંગી થાય છે તે દારૂ, માવ, ચોરી અને વ્યભિચાર એ ચારને ક્યારેય કરતો નથી. આ ચારવાનું તો એ છોડી જ દે, પૂરું સત્સંગી થયો એટલે દારૂ પીવે જ નહીં, માંસ ખાય જ નહીં, ચોરી કરે જ નહીં, વ્યભિચાર કરે જ નહીં, પરનારી સાથે કોઈ પ્રકારનો સંબંધ સ્નેહ એવો રાખે નહીં, ખરાબ. આ પાકું છે મહારાજ કે, એમાં વળી પૂછવાનું શું, સત્સંગી થાય એમાં હોય જ. તે સ્વામિનારાયણ નામનું ભજન કરે છે, કરે જ, અને તેના પ્રભાવથી તે કુટુંબે સહિત સંસાર રૂપી સાગરને તરી જાય છે. જીવા બાપુ, આ વાત છે. એ જીવે ભગવાન સિવાયનું જેટલું ઠરાવ્યું હોય ને, આ જીવે ભગવાન સિવાયનું જેટલું ઠરાવી રાખ્યું હોય, અર્થાત કરવા ધાર્યું હોય, તે બધાને જ્યારે ઉડાવી દેવામાં આવે, એ માયલું કાંઈ કરવા દેવામાં ન આવે, ત્યારે જીવને ભગવાન પ્રત્યે ભાવના થાય છે. પણ જેમ જીવે જે ઠરાવ્યું ને જે ધાર્યું હોય એ પ્રમાણે થા થા કરે ને, સફળતા જ મળ્યા કરે ને, તો ભગવાનમાંથી એ જીવ પડી જાય. વાત આમ છે, કાંઈ ધાર્યું ન થાય ને તારે જીવ હે પ્રભુ એમ કરીને પ્રભુ ન થાય, પ્રભુ પાસે આવે. અને એના સંકલ્પ હોય એ પ્રમાણે બધું જ કરી શકે, ક્યાંય પાછો પડે નહીં, તો એ ભગવાન પાસે ન આવે. એને એમ થાય કે જરૂર છે, મારે કોઈ પ્રોબ્લેમ નથી. જીવને સંસાર તરફ દોડવાનો ભાવ છે ક્યાં, બસ બસ બસ. અને અમારી તો ભગવાન તરફ જોરદાર દોડ છે, એવું બોલ્યા. એ જેવા બાપુ, અમારી તો ભગવાન તરફ જ જોરદાર દોડ છે. આવી તો બહુ ઝાઝી વાતો કરી દરબારને. જેવા બાપુને ભાળે તે મહારાજ ખીલે, એમાં તેને ભાઈ હોય જ બેઠા હતા એટલે ડબલ ખીલે, રંગ જામે બરાબર. પછી જેવા ખાચરનો ભાવ હતો, ખૂબ રંગ તૈયાર કરાવ્યો હતો એટલે એના દરબારમાં ધામધૂમથી રંગોત્સવ કર્યો મહારાજે. ત્યાર પછી રંગભીના શ્રીહરિ અલવેલ એવલ ખાચરના દરબારમાં આવ્યા અને પછી ત્યાં રંગોત્સવની ધૂમ મચાવી દીધી. અને ત્યાર પછી બધા ભેળા મળીને ઘેલા નદીમાં સ્નાન કરવા ગયા. સ્નાન કરીને વળી પાછા આવતા જીવા ખાચરનો દરબાર વચમાં આવે તો ત્યાં પધાર્યા. એભલ ખાચરે વિનંતી કરી, પ્રભુ આ બાજુ આ બાજુ. પાછા દેભલ ખાચરના દરબારમાં પધાર્યા. પછી ત્યાં સભા થઈ, સ્વામિનારાયણના દરબારમાં સભા તો ખરી જ. એમાં એભલ પરિવારે ભાવથી શ્રીહરિનું પૂજન કર્યું. આ પ્રસંગે તેમની સેવા, એમનું સમર્પણ અને એમની નિષ્ઠાને આધારાનંદ સ્વામીએ બિરદાવી બહુ. સ્વામીએ કીધું કે ભગવાન જેમ કહેતા હતા એમ જ ગઢડાવાળા કરતા, એમ જ એભલ પરિવાર. હો, શ્રીહરિનું હરેક વચન તેઓને સૌને શિરોધાર્ય હતું. કુટુંબનો એક સભ્ય પણ એમાં હું કે ચા ક્યારેય નહોતો કરતો. આવું એક રંગીલું કુટુંબ શ્રીહરિ સિવાય બીજે ક્યાંય મમતા નહોતી. ધ્યાનથી સાંભળો, શું હતું? ભગવાન સિવાય ક્યાંય, આપણું કેમ છે? ભગવાન સિવાય બીજું કાંઈ પોતાનું મનાય છે? તાર એ આપણે સુધારવું પડશે, ત્યારે એભલ પરિવાર જેવા આપણે થશું. અમને ક્યાંય મમતા નહોતી, ક્યાંય નહીં. મમતા એકમાં જ, ઓનલી એક ભગવાન અમારા, બસ બીજું કાંઈ અમારું છે જ નહીં, આવું માને બધા. એવી હવની સમજણ હતી. આ સમજણનો ખેલ છે, અને સમજવાનું તો પોતે સમજે ત્યારે થાય, એ કાંઈ પાય ન દેવાય. અને હવે જે વાત કરે છે ને એ થોડીક ધ્યાન દઈને સાંભળવા જેવી છે. શ્રીહરિ તે પરિવારને, એભલ પરિવારને જેવા અન્ન વસ્ત્રાદિક આપે તેને તેઓ સૌ ગ્રહણ કરતા હતા. જેવું અન્ન આપે, જેવા લુગડા આપે, જેવું આપે એવું ખાતા, ને જેવું આપે એવું પહેરતા. છે એ લોકો રાજા, રાજકુમારી, રાજકુંવર, પણ મહારાજ એવું ખાવા દે એવું ખાય, પહેરવા દે એવું પહેરે. આટલી હદે સ્વામિનારાયણ ભગવાનનો ગઢડામાં કંટ્રોલ હતો, એ ભલ પરિવારમાં કંટ્રોલ. બોલો, છે ને નવાઈ જેવી વાત? વળી એમાં કોઈ કાંઈ પણ સંશય કરતા નહીં, કોઈ દી કોઈને કાંઈ સંશય નહીં. બોલો, હવે આપણને કોઈ આવું કરે તો કેટલા દી ઠીક પડે મને કહો છો? કોઈને કોઈ સંશય નહીં. કારણ એ હતું કે સૌને શ્રીહરિને જ રાજી રાખવાનું એક તાન હતું, બધાને એક જ તાન, મારો પ્રભુ રાજી થાવ, મારો પ્રભુ રાજી થાવ, બસ આ એક જ તાન. અને શ્રીહરિ પણ તે સૌના મનની નિષ્ઠાને તપાસવા માટે, એમનું ચેકિંગ કરવા માટે કે આની નિષ્ઠા, મારા પ્રત્યેનો ભાવ, વિશ્વાસ કેવા છે, એની જરા ચકાસણી કરવા માટે તેમને કોઈ પણ મકાનમાં એક માસ જેટલું પણ રહેવા દેતા નહીં. ફેરવાયા કરે ગામધણી દરબાર, રાજકુમારો, રાણીઓ, રાજકુમારીઓ એને એના જ મકાનમાં, એના જ દરબારમાં એક મહિના જેટલું રહેવા ન દેતા, એવું સ્વામીએ લખ્યું. કે તમે એટલે પણ રહેવા જાઓ, હરિભગત હારા એવા છે, એને ત્યાં ઉતારો છો, તમે પણ જાઓ, आए उतर। तो कोई ने कोई शंका नहीं, कोई दुख नहीं, आनंद 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 हतो। अने हवे एथी वधारे भारे वात आवे छो। आमा जवाब छे के भगवान गढ़ा केम रोकाणा पची तरी वर सुधी, एमो जवाब छे। अद्भुत बात छे। हरिते ही मन को देखने, एनु मन जोवा माटे परीक्षा लेवा। एक भुवन के माही एक मास लगता ही को रहन को देवत नाही। हव्या जो जो हो, बहु भारे बात छे। आपने जो आवी रीते कोई आम सकंजा में लेने तो आपने एने काटी गमे ते होय आई नहीं। मेरो भवन यह है ऐसे मुख से न बुलाए, ऐसे बोले जो भूल कर तब हरी चलत रहा। एभल परिवार ना कोई पन सभ्य थी क्यारे यू बोला तू नतु के अमारु घर छे, क्यारे नहीं। आ अमारु घर छे, अमारो दरबार गढ़ छे, अमारु राज्य छे, आ अमारु छे। એવું અભલ પરિવારના કોઈ સભ્યથી ક્યારેય બોલી શકાતું નહીં, ભૂલમાં નહીં, બોલવાનું નહીં, અમારું છે એવું બોલવાનું નહીં, મારું છે અમારું છે મોઢામાંથી નીકળવું જ ન જોઈએ, અને કદાચ બોલાઈ ગયું તો કે જો ભૂલથી એવું બોલાઈ જતું ને તો ભગવાન શ્રી હરિ તરત જ રિસાઈને ચાલતા થઈ જતા કે તમારું હોય તો તમે રહ્યો, અમે આ હાલ્યા આવા સકંજામાં લીધા, બોલો હારું આપણે ત્યાં ભગવાન નથી રહ્યા, આટલું બધું તો આપણાથી ખમાય નહીં। આપણે ઘડીએ ઘડીએ કહેવા જોઈએ મારું ઘર, અમારું ખેતર, અમારી વાડી, અમારા રૂપિયા। આપણે તો થોડી વારે ન કહેવું પડે, આપણે આને બોલાતું જ નહીં। તો શું કરીશું આપણે, કેમ કરવું છે કોને? હવે આમનામ બોલે રાખવું છે, માને રાખવું છે, કઈ સુધારો કરો છો? એમ ખાલી પૂછું, તમારી મરજી, બાકી આપણો કોઈ આગ્રહ નથી। આ તો તમારે અરે પ્રેમ એટલે પૂછું, બાકી તમે તમારે આટલા જન્મ સુધી બધું મારું માન્યું છે ને હજી જેટલા જન્મ ગયા એટલા જન્મ મારું માનો તો એમાં કઈ દુઃખ ક્યાં છે આપણને? ક્યાં ક્યાં સૃષ્ટિ બંધ થઈ ગઈ છે ને ક્યાં જન્મ બંધ થઈ ગયા છે ને ક્યાં બધા ત્યાગી થઈ ગયા છે, ગ્રસ્ત આશ્રમ ચાલુ જ છે, ગમે ને આપણો જન્મ થાય, અને શું ખોટું છે? કઈ મરી ગયા આપણે જન્મ થયો તે? આ તો જેને જન્મવું જ ન હોય અને ભગવાન જ પામવું હોય એની વાત છે ભૈલાઓ। મારું નહીં માનું, બોલવાનું નહીં મારું, બોલ્યા જ મર્યા, હાલતા થઈ જાય તરત રિહાય। સતત ધ્યાન રાખવાનું, ભૂલ મેં મારું ન બોલે, મનમાં ભલે ભાવ થઈ જાય મારો મકાન, મારો દરબાર ગઢ, મારો આમ, બોલી ગયા તો એટલે હાલતા થાય। અને તમને કહું, બોલાય ન જાય એનો ખ્યાલ રાખવા માટે એમણે સજાગ રહેવું પડે અને એમ માન્યા કરવું પડે કે આમાં આપણું કાંઈ નથી, બધું ભગવાનનું છે, આમાં આપણું કાંઈ નથી, બધું ભગવાનનું છે, એમ માન્યા કરવું પડે। એમ માનતા માનતા એવી સમજણ દ્રઢ થઈ જાય અને પછી કહેવાય કે દાદા ખાચરના પરિવારજનો એક મહારાજને જ પોતાના માનતા એવી એમની સમજણ હતી। આ સમજણ કાંઈ એમનામ થઈ હોય? કેટલી પ્રેક્ટિસ કરીએ છીએ ભગવાને બરાબર ભીડામ લઈને એને એ ભણાવ્યું છે ત્યારે આવ્યું છે એ જ્ઞાન। આપણી કાળજી લઈને એટલું બધું ભણાવનારે આ સંસારમાં કોણ છે? અને કોક હોય તો આપણે ભણવું ક્યાં જ ભલા ભણે? આવા જ્ઞાન તે કઈ ભણાતા જ હે? ભગવાને કીધું છે અંતકાળા મારા જનને જરૂર તેડવા આવીશ, વાત હું કરું છું, હા તેડી જવાના, કલ્યાણ થઈ જવાના, આયલું આયલું બસ આમનામ આપણું, કે દાદા ખાચરના પરિવારને નહીં તેડી જવાનો હોય, તમને જ તેડી જવાના, એને ભેડામ લઈને કેટલી સમજણ પાકી કરાવે છે ભગવાન। આપણે કરવી નથી એટલે આશરાનું આવા વચનનું બળ લઈને મન ફાવે એમ જીવવું, મરી ગયા પછી કોણ વાહે જોવા આવવાનું હતું કે ક્યાં ગયા છીએ આપણે? ઠેઠ બધી ફેંકવાનું ને પછી ગુજરી જવાનું. બોલો. એ આટલી હદે પોતાને પોતાને છેતરો નહીં પ્લીઝ. જાત છેતરવાનું બંધ કરીએ તો હા, વધારે પડતું બેગ થઈ જાય છે. બીજાને છેતરતા પહેલાં આપણે પોતે છેતરાઈએ છીએ, પછી જ બીજાને છેતરી શકાય છે. આને ભૂલવું નહીં આ વાક્યને. દંભ ડોળ ને ડબલ રોલમાં જીવવાનું બધું હવે બંધ કરવું પડશે. હજ થઈ ગઈ ભાઈ. શું મસ્ત વાત કરી. મેરો ભુવન યહ હૈ એસે મુખ સે ન બોલાય, નો બોલાય એસે બોલે જો ભૂલ કર તબ હરી ચલત રહાય. હાલતા થાય બોલો. જબ જબ હરી રિસાય કરને કુતે હી પ્રેમ અધિક. પરમેશ્વર જ્યારે રિસાતા હતા, વઢતા હતા, આવી કોઈ પણ ભગવાનની ક્રિયા હતી, એ ક્રિયાની પાછળ પરમેશ્વરનો આશય એટલો જ હતો કે આ જીવોને મારામાં હેત વધે. આ વાત છે, હેત વધે. કોઈ કુસો ન કલાય, આવો આશય પણ બીજા કોઈને ક્યારેય કળાતો નહીં, ઓળખાતો નહીં. હરિત કે ચરિત્ર એસે હે અનેક, આવા પરમેશ્વરના અનેક ચરિત્રો છે જેને આપણે ઓળખવા મુશ્કેલ છે. લ્યો, એપલ પરિવારની થોડીક વાત આવી. આપણે આપણી સાથે સરખાવીએ તે ખ્યાલ આવી જાય કે સાલું ઘણું ટૂંકું છે. નડિયાદમાં દલસુખભાઈ હતા, એને આવી સમજણી કે બધું ભગવાનનું છે, મારું ક્યાં છે? કાંઈ રિયલ મારું કાંઈ છે જ નહીં. એની એક નહીં, એના ઘરમાં એક વ્યક્તિ, આ તો આખું કુટુંબ બધા એવું સમજે એમ અમારું ક્યાં છે. વાલા ભક્તો, ફૂલદોલનો ઉત્સવ પૂરો થયો, રંગોત્સવ પૂરો થયો, બધા પોતપોતાને દેશ ગયા. ભગવાન શ્રી હરિ ગઢપુરમાં રહ્યા છે અને એ ફાગણ સુદ પૂનમ એટલે હુતાશનીથી લઈને જન્માષ્ટમી એટલે કે શ્રાવણ વદ આઠમ સુધી ભુજના પ્રાગજી દવે પાસે ભગવાન સ્વામિનારાયણે ભાગવતની કથા કરાવીને પોતે સાંભળી તે હાથ વાર પારણ પૂરું થયું. કેટલા દિવસ થાય? ચાર મહિનાના કેટલા દિવસ થાય? 120, 120 ને 15 ફાગણના અડધા, 135 અને શ્રાવણના 15, 150 અને 8 એટલે 158 દિવસ થયા. હાથ વાર પારણ થઈ એટલે 22 દિવસે એક ભાગવતની પારણ પૂરી થાય જેમ માનો તો હાથ પારણ થઈ એટલે ભાગવત સાંભળ્યું આવી રીતે. ઉપરા ઉપર ભાગવતની કથા પ્રાગી દવે પાસે કરાવીને હાત વાર સાંભળી 158 દિવસમાં હાત વાર ભગવાન સ્વામિનારાયણ. મજાના પ્રભુ છે ને. કોઈને એમ થતું હોય કે અમે બહુ કથા કરી છે ને સાંભળીએ છીએ તો આવે મેદાનમાં ભૂગા બોલી જાય. એમના જેટલી કથા કરાવીને વંચાવવું ને એક પલોઠીએ 10-10 કલાક સાંભળવું પારાયણ એ મહારાજ કરતા. હે એવા શ્રોતા બની જાય. એવી તો કેટલીક પારાયણ કરાવી છે, હાથ દીમાં ભાગવત પૂરું સવારથી હાં સુધી પહેલા આગળ વંચાવે મહારાજ એક ધારા બેહે. બોલો. આમ કથા વંચાવીને આમ સાંભળી ભગવાને. આ એને પોતે આવીને આપણને કરી બતાવ્યું, શીખવાડ્યું. પણ આપણે ક્યાં એવી શ્રદ્ધા, કેવી ભક્તિ, કેવી ખુમારી છે. હેલો હેલો બધું શીખી ગયા, બે પડાળી રોટલી, મગદળની લાડુડી, રસોઈ ઉપર રસોઈ ને ઉત્સવ ઉપર ઉત્સવ, ફાવતું હતું એ બધું ધબધબાવી મેલ્યું. શાકોત્સવ, રંગોત્સવ, આ કોઈ ન કહ્યું. હજી આમાં ભી પડે. વાલા ભક્તો, આ સાગરના સાતમા પુરમાં શ્રીહરિ ગઢપુરથી નીકળી હાલાર પ્રદેશમાં ફરી કચ્છમાં દિવાળીનો સમયો કરી, ઝાલાવાડ પ્રદેશમાં થઈ સિદ્ધપુરનો સમયો કરી, ઢંઢાયુ પ્રદેશમાં વિચરણ કરતા કરતા અમદાવાદ પધારે છે. આટલી લીલાનો સમાવેશ સાતમા પુરમાં છે. હવે શરૂ થાય છે ગઢપુરમાં શ્રીહરિ જન્માષ્ટમીનો ઉત્સવ પૂરો કરી હવે સત્સંગ વિચરણ કરવા માટે નીકળ્યા. શ્રીહરિ પ્રથમ ખંભાળા ગયા, પછી કોટડા, સરદાર, મોરડા, જોડિયા થઈને માંડવી રોકાણા, બધાને સુખ આપતા જાય છે. ત્યાંથી કાળા તળાવ ભીમજી હુતારને ઘરે ઘણા દિવસો રોકાણા, અને ત્યાં સંપૂર્ણ ભાગવત વંચાયું, પાછું સાંભળ્યું. બોલો, હજી તો હાથ વાર સાંભળી નાઈ આવે છે આ બધું આના આવરમાં. બોલો લ્યો. શ્રીહરિ કાળા તળાવથી હવે તેરા ગયા, તેરા ગામ છે. પછી માનકુવા ગામ ગયા, ત્યાં છે હરિભક્તોને ભાવ પૂરો કર્યો, અને પછી હરિભગત ભુજના બહુ ભાવિક છે એમનો ભાવ પૂરો કરવા પ્રભુ ભુજ પધાર્યા. ત્યાં તો હિરજીભાઈ, સુંદરજીભાઈ ને બધા ભક્તો આવ્યા, ધામધૂમથી ભગવાનને પોતાને ઘરે ઉતારો કરાવવા લઈ ગયા. તો હિરજીભાઈ, સુંદરજીભાઈ ને ઘરે મહારાજ ઉતર્યા, અને હિરજીભાઈને ઉદ્દેશીને શ્રીહરિએ લોભ ટાળવા વિશે ઘણી વાતો કરી, કારણ કે હિરજીભાઈમાં થોડોક લોભ હતો એવું સંતો લખે છે. તો મહારાજે ખૂબ એને વાતો કરી લોભ ટાળવાની. આ પ્રસંગે ગ્રંથકાર કહે છે કે જે નિષ્કામાદિક પંચવર્તમાન યુક્ત હોય એના ઉપર શ્રીહરિ વારંવાર ખૂબ જ રાજી થાય છે. ભગવાન તે ભક્તના બધા જ વિકારોને ટાળીને તેને શુદ્ધ કરી દે છે. જે ભગવાન સિવાયનું બીજું સુખ નથી ઈચ્છતા તેને ભગવાન અનંત સુખ આપે છે. હા હા હા, મેં ફિર સે બોલતા હું, જે ભગવાન સિવાય બીજું સુખ નથી ઈચ્છતા, નથી જ જોતું કાંઈ ભગવાન સિવાય, આવા જે છે એને ભગવાન અનંત સુખ આપે છે. ભગવાનના સ્વરૂપમાં જેટલું સુખ રહ્યું છે તેટલું કોઈથી વર્ણવી શકાતું નથી. ભક્તની દ્રષ્ટિ જ્યારે ભગવદાકારે થઈ જાય છે ત્યારે જ તે સુખને ભક્ત જુએ છે, અનુભવે છે, ભોગવે છે. માટે વૃત્તિઓને મૂર્તિ આકારે કરવી.
હરી મેં સુખ રહે હે જેતા, કોઈ કે કહે મેં ન આવતે તા. હરી મેં સુખ રહે હે જેતા, કોઈ કે કહે મેં ન આવતે તા. કોઈ કે કહે મેં ન આવતે તા. કોઈ કે કહે મેં ન આવતે તા.
આપણને આ મનાય છે, આ વાત મનાય.
હરિ મેં સુખ રહે હે જેતા, કોઈ કે કહે મેં આવત તેતા. હરિ મેં સુખ,
ભગવાનના સ્વરૂપમાં જેટલું સુખ રહ્યું છે ને
કોઈ કે,
એટલું કોઈ નાથી વર્ણવી શકાતું નથી. અર્થાત અમાપ સુખ રહ્યું છે, અમાપ સુખ, અપાર. પણ એ સુખને જો લેવું હોય એક શરત છે, ભગવદ આકારે વૃત્તિઓ કરો. વૃત્તિઓ જે દેહાકાર છે એને ભગવદ આકારે કરો, મૂર્તિ આકારે કરો, માટીના આ ખોળિયાને આકારે જીવ થઈ ગયો છે, એ જીવને મહારાજની મૂર્તિના આકારે કરો.
હરિ આકાર દૃષ્ટિ જબ હોવે, સુખ કુજન તબહી જોવે, સો સુખ કુજન તબહી જોવે.
હરિ મેં સુખ રહે જેતા, કોઈ કે કહે મેં આવત તેતા.
હરિ મેં સુખ રહે જેતા, કોઈ કે કહે મેં આવત તેતા.
કોઈ કે કહે મેં આવત તેતા,
કોઈ કે કહે મેં આવત તેતા.
હરિ આકાર દૃષ્ટિ જબ હોય,
હરિ આકાર દૃષ્ટિ જબ હોય.
આપણી દૃષ્ટિ ક્યારે હરિ આકાર થાય છે? જોજો, આપણી દ્રષ્ટિ, આપણી વૃત્તિ, આત્માની ચેતના ગમે તેના આકારે થાથા કરશે, ભગવદ આકારે નહીં થાય. જોજો, સ્ત્રીની દ્રષ્ટિ પુરુષ આકારે થાય, પુરુષની દ્રષ્ટિ સ્ત્રીના આકારે થાય, એમાં થઈ જાય. વિષયના આકારે વૃત્તિ થાય છે, થાય છે કે નહીં? પછી પંચભૂતનું આ ખોળિયું છે, એને આકારે વૃત્તિ દ્રષ્ટિ છે કે નહીં? મહારાજની મૂર્તિ ત્યાં જ છે, સ્વીકારી લઈએ, ધારી લઈએ, એ રીતે પ્રેમથી સંભાળી લઈએ અને એ મૂર્તિમાં નિમગ્ન રહીએ તો દેહાદી બધું ભૂલાઈ જાય અને એ મહારાજનું અલૌકિક સુખ અનુભવાય.
સો સુખ કો જન તબહી જોવે, સો સુખ કો જન તબહી જોવે,
સો સુખ કો જન તબહી તબહી જોવે. ત્યારે જ જોવે, ત્યારે જ અનુભવે. ત્યારે
હરિ આકાર,
હરિ આકાર, આકારે આકાર
દૃષ્ટિ જબ હોવે, દૃષ્ટિ જબ હોવે, હરિ આકાર દૃષ્ટિ જબ હોવે, હરિ આકાર દૃષ્ટિ જબ હોવે.
સો સુખ તું જન તબહી જોવે,
સો સુખ તું જન તબહી જોવે.
હરિ મેં સુખ રહે દિવ્યાકાર પુરુષોત્તમ નારાયણ ના આકારમાં છે.
હરિ મે સુખ રહે આકાર, सुख को
जन तब ही जोवे
सो सुख को जन तब ही जोवे।
आवी बात महाराजे भूजमा करी, मजा आवी छे ने? मजा आवे। हम वृत्तियों भगवान की मूर्ति ने संभारी ने एने आकारे आकार करी राखिए ने दास भावे महाराज नो बधो आनंद मिली जाए। पण देह ने ज वळगी रह्या छे एनु हुं करवुं पड़े? बिचारो देहाभिमानी जीव देह थी नोखो पड़तो नथी। देह थी नोखो पड़े पछी भगवानी भेगो जड़े। પ્રથમ દેહથી નોખવું પડાય પછી ભગવાનના સ્વરૂપમાં જોડાવાય, આ નિયમ છે। જીવમાં દેહ ભર્યો હોય ત્યાં ભગવાન કેમ ભરવા? કોઈ માટલામાં આપણે એઠવાડો ભર્યો હોય, સાહેબ એમાં ઘી કેમ ભરવું? એમાં ઘી ભરવું હોય તો એઠવાડો કાઢ નાખવો પડે ને, માટલું ધોઈને સાફ કરી નાખવું પડે, અંદર અઠવાડાની ગંધ ન રહેવી જોઈએ, પછી એમાં ઘી ભરાય। આપણા આત્મારૂપી માટલામાં જગતનો અઠવાડો ભર્યો છે, ગોબરવાળો ભર્યો છે। એ ગોબરવાળાનું નામ છે દેહ, આપણી ઓળખાણ, આ શરીર રૂપે આપણી ઓળખાણ, જેનું જેના દેહનું જે જે નામ હોય તે એના આત્માનો ગોબરવાળો છે। ત્રણ દેહ, ત્રણ શરીર, ત્રણ ગુણ, આ બધો ગોબરવાળો છે। આ બધો ગોબરવાળો આત્મામાંથી કાઢવો પડે, એઠવાડ ગંદકી બધી કાઢવી પડે, આત્માને ભગવત ઉપાસનાથી, ધ્યાનથી, ભજનથી, પ્રેમથી ધોઈને સાફ કરવો પડે બિલકુલ। પછી એમાં મહારાજની મૂર્તિ રખાય, અને એ આત્મામાં મહારાજની મૂર્તિ જ્યારે રહે ત્યારે આત્માની વૃત્તિ ભગવદ આકારે થાય, અને ત્યારે એ ભગવાનના આનંદને અનુભવે છે। આ દેહના પિંડામાં આપણે વળગ્યા છીએ ત્યાં સુધી તો એ દિવ્ય અનુભવ અસંભવ છે। અભ્યાસ માગે છે, આ અભ્યાસ કરવાની જરૂર ખરી આપણે બધાએ, જેટલો થાય એટલો દિવસ દરમિયાન કર્યા કરો। આ ભણવા જેવી બ્રહ્મ વિદ્યા છે, બ્રહ્મ વિદ્યા છે। બીજી ત્રીજી વિદ્યા આપણે બધી બહુ ભણ્યા, બ્રહ્મ વિદ્યા ભણવી બાકી રહી ગઈ। ઓલા કે છે ને, રામ બોલો ભાઈ રામ, એક હાથ આમ ને એક હાથ આમ, સમજ્યા? એમાં કે છે તે કોડા તે આ બધું કર્યું પણ ભગવાન ભજવાનું બાકી રહી ગયું, તો હવે એક હાથ આમ ને એક હાથ પછી હું હવે ચાલુ કરવાનું હતું બાકી રહી ગયું, તો આ બે ચાર જણા ને તો મેં બરાબર ટડકાવીને ઘરમાં જ કાઢ્યા। એક બે ગુંદા ના ઠળિયા ને પકડવાની કોશિશ કરું છું પણ હાથમાં જ આવતા નથી, લોહકી જાય લોહકી। કોશિશ હે મેરી કે ઇસકો નિકાલ લું, ઇસકો નિકાલ લું, ઇસકો નિકાલ લું, મગર નિકલતે નહીં હે, બડે ચિપક ગયા હે। હજી તો એને નવા નવા સંકલ્પના કૂંપળા નીકળે છે, કૂંપળા। હા, હજી તો એમ કરવું છે, હજી તો તેમ કરવું, આખું ઘર એને કે હો બાપા હવે જાઓ ને તમે, અમે બધું કરી ખાવું નાય, હજી તો મારે તમને બધાને આમ કરી દેવું છે, હવે હાલવાનો વેત નહીં રે, થોડા દીમાં સાના માના થાય એવું છે, અટાણે સેવા તો જાવ ને કરો ને જીવનું કલ્યાણ। મારા વીરા નહીં નીકળતા, માર ભૈલાઓ બરાબર ચાટે છે, અને એનું જયારે જોઈએ છીએ ત્યારે અમે તમને હૃદયથી વંદના કરીએ છીએ, શાબાશ છે અહીં બેઠા એને। કોની તાકાત છે કઈ રેવાય? હાલો બતાવો, ગામો ગામ ઓટલા ભાંગે છે કેટલાય, પણ આપણા રોટલા નહીં ભાંગે, ત્યાં ઓટલા ભંગ છે, એમ કરે બેઠા બેઠા મેપા આ કોના ઘરના જાય છે. અરે ડોહા, મંદિરમાં જઈને પાંચ માળા ફેરવી, હે ડોહા, એ કોઈના ઘરના નથી, તમારી મોટી દીકરી છે. ઓહ, પાણી ભરવા આવી છે, હશે હશે, રામ 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 રામ. એવા બધાને કોને અહીં આવે ને આપણે ત્યાં રહીને સુખે ભજન કરીને જીવનું કલ્યાણ કરે. હે ભગવાન, તમને સાબાસ છે. હા, અમારે ખબરદાર, ખોડો એક પગમાં જોડો ને એ કેમ હોણે દેખાતા નથી, છે કે નહીં? હા, અમારે ખોડભાઈ કેટલા વર્ષથી જો લ્યો, ખહ માંથી ખોડો જડ્યો, મને તો આ બધા હીરાઓ જડ્યા, હીરા. હો, કોક આમથી જડ્યા ને કોક આમથી જડ્યા ને કોક આમથી જડ્યા, મેં તો મારે હૈયે જડ્યા. આવા ન મળે, આવા ન મળે, એક જોઉં ને એક ભૂલું, આવા ભગવાનના ભગત ન મળે. આઈ કોણ રે? હે, આઈ ન રે. મેં સાંભળ્યું છું, મને ઓલો બાપો કહેતો, મને કે સ્વામીજી તમને શું ખબર પડે સંસારના સ્વાદની. મેં કીધું હું વાત કરો? હા, એ નાના નાના મારા દીકરા દીકરા ટાબરિયા દાદા દાદા કે ને એ જે વાલું લાગે તમને સાધુ સંતો ને એમાં શું ખબર પડે, મને કહો છે. મને કે ખાખરાની ખીસકોલી ઓંબાન રસમાં શું જાણે ભાઈ? હા, મેં કીધું વાત સાચી છે. જબ અંત સમય આયેગા તબ પતા ચલેગા કે ખાખરા કી ખિસકોલી કોણ હૈ. આને દીજીએ કાળને આવે દો, કાળને. કાળ તમને આગો દેખાય છે ને એટલે એટલે. બાકી આ અભ્યાસ કર્યા જેવો છે. હરિયાકાર દૃષ્ટિ જબ હોય દેહાકાર મટીને મૂર્તિ આકાર દૃષ્ટિ જબ હોવે સો સુખ કો જન તબ હી જોવે સો સુખ કો. સાંભળો ને, એક ખાનગી વાત કરી દઉં. કોઈને કદાચ એમ થાય કે હું મૂર્તિ દેખાતી જ નથી તો મૂર્તિ આકાર વૃત્તિ કેમ કરવી, તો હું પૂછીશ તમને, તો આ કોણ છે? આ ભગવાન નતર શું છે? આ શું છે? તમને એ ખબર છે કે ભગવાનની દ્રષ્ટિએ માયા નથી. જ્યારે તમે ભગવાન માનો, ભગવાન ત્યાં ભગવાન જ છે, પછી ત્યાં માયા ન હોય. તમે માયા માનો તો માયા હોય. પરમેશ્વરના સામ્રાજ્યમાં માયાને પ્રવેશ નથી. એ ભાવનામાં માયા હોઈ શકે નહીં. પણ આપણે પોતે ભાવના નિમ્ન કરીએ છીએ એટલે માયા હટતી નથી. નથી છતાં આપણે ઘાલીએ છીએ માયા, આપણી દુર્બુદ્ધિથી, આપણી કુભાવનાથી. બાકી છે ને. અને હજી એક વાત કહી દઉં, આ બહાર જે મૂર્તિ છે ને એ જ અંદર છે આપણા, એની એ જ છે. બહાર છે ને એ જ અંદર છે. ને બહારની મૂર્તિ દ્વારા અંદરની મૂર્તિ પ્રગટ કરાઈ છે. અંદરની મૂર્તિને પ્રગટ કરવા માટે બહારની મૂર્તિ છે. આ મૂર્તિ સાથે વૃત્તિ એકાકાર કરીએ, એ મૂર્તિમાં પ્યાર કરીએ, એ મૂર્તિને ચુંબન કરીએ, એ મૂર્તિના વાઘા અંગો અંગ તિલ ચિન ચિંતવીએ, એનાથી થશે શું? અંદરની મૂર્તિ પ્રગટ થઈ જાય. અંદરની મૂર્તિ પ્રગટ થઈ જાય માટે કોઈએ એવું બાનું કાઢવાની જરૂર નથી કે ભગવાનની મૂર્તિ દેખાતી નથી તો પછી મૂર્તિ આકારે વૃત્તિઓ કેમ કરવી. આવું બાનું કઢાય નહીં. હા, એટલું ખરું કે મૂર્તિ અંદર દેખાતી નથી, બહાર તો દેખાય જ છે ને, કેમ બહાર મૂર્તિ હોય તો મૂર્તિ આકારે દ્રષ્ટિ ના કરી શકાય? બોલો, તમે સાંભળ્યું છે બહાર અથવા તો અંદર ભગવાન સન્મુખ દ્રષ્ટિ કરવી એને જ અંતરદ્રષ્ટિ કહેવાય છે. બહાર અથવા તો અંદર ભગવાનમાં વૃત્તિ રાખી એને તો અંતરદ્રષ્ટિ કહેવાય. બહારની મૂર્તિ અંદરની મૂર્તિને પ્રગટાવવા માટે છે. સુનિયાજી, દાખલો દઉં છું. લાકડામાં અગ્નિ ખરો કે નહીં? દેખાય છે. પણ દીવો લઈ અને એને ઉપર આમ રાખો, લાકડાને દીવો અડાડો તો શું થાય? લાકડાની અંદર રહેલો અગ્નિ તે પ્રગટ થાય. પછી દીવો લઈ લો તો પણ લાકડું હળગ્યું. હવે લાકડું હળગે છે એ ક્યાંનો અગ્નિ છે? લાકડા માયલો. દીવાવાળો તો અગ્નિ વયો ગયો, પણ એણે લાકડામાં જે અગ્નિ હતો એ પ્રગટાવી દીધો. એમ બહારની મૂર્તિ આત્મામાં રહેલી મૂર્તિને પ્રગટાવી દેશે સાહેબ. માટે બાનું તો કઈ હાલ એવું જ નહીં. હા, અભ્યાસ નથી કરતા, સતત ભગવાનના સ્વરૂપનું ધ્યાન, દર્શન, ચિંતન, પ્રેમ, સેવા, લાડ લડાવવા, એ બધું કચાશ વાળું રહેશે, કા દેહભાવ વાળું રહેશે, એટલે બરકત નથી થતી. શું નથી થતું? બરકત નથી. એક દાખલો દઉં. એક ભાઈએ મોટા તપેલામાં 10 લિટર દૂધ નાખ્યું ને હલાવવા માંડ્યો. થોડુંક ગરમ થયું તો દૂધ ફાટીને ફોદા ફોદા થઈ ગયું. બરાબર છે. પછી પૂછ્યું કે આ દૂધ કેમ ફાટી ગયું? આ દૂધ કાલનું હતું તો? કે ના, અટાણે જ ગાયું દોઈને લાવ્યા હતા. તો કેમ ફાટી ગયું? ચોખ્ખી વાત છે, મને ને તમને પકડાય એવી વાત છે કે તપેલામાં ગઈકાલનું શાક એનો થોડો ઘણો ક્યાંક ચેપ ચોટેલો હતો. શું હતું? ચીકણું રહી ગયેલું, એમાં ગઈકાલના શાકની ખટાશ હતી. પૂરું તપેલું સાફ નહોતું ટૂંકમાં, અને એમાં દૂધ નાખીને ઉકાળ્યું એટલે દૂધ ફાટી ગયું. આત્મા પૂરો સાફ ન હોય ને તો મહારાજની મૂર્તિ ત્યાં રહે જ નહીં. વૃત્તિઓ ફાટી જાય. શું થાય? વૃત્તિઓ ફાટી જાય, ભગવદ આકાર રહે નહીં. એટલા માટે તપેલાની સફાઈ બહુ જરૂરી છે. હું આ શરીર નથી, હું આ શરીર કોઈ કાળે નથી. જ્ઞાન વૈરાગ્યનું બ્રશ ને હાબુ લઈને આત્મારૂપી તપેલાને સાફ કરો. એમાંથી ત્રણ દેહરૂપી ચિકાશ, ત્રણ અવસ્થારૂપી ચિકાશ, ત્રણ ગુણરૂપી ચિકાશ કાઢી નાખવામાં આવે અને હું શુદ્ધ ચૈતન્ય આત્મા છું, બ્રહ્મ છું એમ માનવામાં આવે, અને પછી આ મૂર્તિ સાથે પ્યાર કરવામાં આવે તો એમાં રહેલી મૂર્તિ ને આ મૂર્તિ બે એક થઈ જાય, પ્રગટ થઈ જાય. અને સો સુખ જન તબ હી જોવે, એ સુખ જીવને ત્યારે અનુભવાય છે, ત્યારે ભગવત દર્શન થાય છે, અર્થાત આત્મામાં રહેલા પરમાત્મા એને સાક્ષાત દેખાય છે, અનુભવાય છે, એને એ આનંદ પ્રાપ્ત થઈ જાય છે. આવી વાત કરી વાલમજી, ભુજમાં કરી, હોનાના લાટા જેવી વાત છે. કોઈ આ વાત રાખે તો આના દેહમાં આજ કાલે એ અનાદિ મહામુક્ત બને, કે જેની તોલે કોઈ ના આવે, કોઈ ન આવે. કોઈ એટલી ઊંચી પદવી નથી, કોઈ એટલું મહામોટું સુખ નથી. વન નંબર જો કોઈ દરજ્જો હોય તો પુરુષોત્તમ નારાયણનો છે, અને એના પછી બીજા દરજ્જાના કોઈ હોય તો એ આ અનાદિ મુક્તો છે, બાકી બધા એનાથી હેઠળ. બધાની ઉપરનું પદ એને આ રીતે પોતાને બ્રહ્મ માનીને પરબ્રહ્મમાં વૃત્તિઓ એક રાખવાથી મળે છે. બસ અભ્યાસની જરૂર છે. આ વાતને ભૂલ્યા વગર આખો દિવસ એમ નામ માણસ ભગવાનમાં પ્રેમ કર્યા કરે તો આ જરૂર પ્રાપ્ત થાય એમ બધા શાસ્ત્ર કહે છે. કોઈ કરવા વાળો હોય તો થાય, કોઈને એની જરૂર હોય તો થાય, કોઈને એ લક્ષ્ય હોય તો થાય, કોઈને એની જ પડી હોય ને એ જ પામવું હોય તો થાય. પણ જે બીજું ત્રીજું હજી બધું જ કરવા જાય છે એનાથી આ કેવી રીતે થાય? વાત આમ છે. આટલી વાત કરીને શ્રી હરિ ભુજથી ચાલવા તૈયાર થયા ત્યારે હરિભક્તોએ વિનંતી કરતા કહ્યું, ભુજના હરિભક્તોએ, કરે મહારાજ, દિવાળી તથી અન્નકૂટનો ઉત્સવ એ અહીં જ કરો ને, અહીં જ હવે ક્યાં વાર છે, જે ખર્ચો થશે તે અમે બધા હરિભગત મળીને આપશું. બધાને કહેશું ખર્ચ આપો ભાઈ, એ તમે એની ચિંતા ન કરશો મહારાજ, બધા અમે આપશું. એમ મોટા મોટા બે ચાર જણા બોલ્યા ત્યારે મહારાજને આ વાત ગમી જ નહીં. તરત મહારાજે કીધું કે જે ગરીબ હરિભગત હોય એ બિચારા માંડ માંડ એના પેટનું પૂરું કરતા હોય અને તેને તમે બરાબર ખર્ચમાં ગણી લો તો તેને સત્સંગ રહે નહીં. આ તમારી માન્યતા ખોટી. આવી રીતે અન્નકૂટ ઉત્સવનો સમય અબમૈયા શું કાંઈ ન કરાય. અમે તો સત્સંગને વધારવા માટે પ્રેમથી સમય કરીએ છીએ. અમારો હેતુ છે સત્સંગ વધે. અને તમે આ રીતે તવંગરને, ગરીબને, બધાયને ખર્ચામાં નાખો, બચારા ગરીબ મરી જાય. આ ખર્ચ કરવાનું કામ તો જે ધનાઢ્ય હોય એનું છે, પૈસાવાળાનું કામ છે પૈસા ખર્ચવા. તે ખર્ચમાં ગરીબ હરિભક્તનું તો ક્યારેય નામ પણ ન લેવું. ગરીબ તો જેવી શ્રદ્ધા હોય તે પ્રમાણે પંડ સેવા કરે, દેહચી સેવા કરે, બસ એમાં એનું કલ્યાણ થઈ ગયું. ધનાઢ્ય હોય તાકો યહ કામા, ગરીબ કો કબુ ન લેના નામા, ગરીબ તન કરી કરે સેવા, શ્રદ્ધા હોય તાકુ જો તેવા. આજ પણ આનો આ નિયમ છે આજે. માટે કોઈ દિવસ ગરીબનો નામ ન લેવો. એ આપતા હોય તો કેવું, તું રવા દે, હું આપીશ, ભગવાને મને આપ્યું, તમારાથી થાય એ બીજી સેવા કરો, એમ કહેવાય. આ તો વાતની વાતે ફાળો લઈને નીકળી પડે. આપણે આમ કરવું છે, હાલો બધા લાવો પૈસા. હે તું પહેલાં લખાય, ગરીબને ભોળાને સીધા માણા હોય એને પહેલાં બોચી પકડે બિચારાને. એટલે આવા બધા હાલતા હોય છે કાર્યક્રમો. ભગવાનને આ નહીં પસંદ, આપણે એ ધ્યાનમાં લેવું. આપણે ક્યારે એ ભગવાનને ના પસંદ હોય એવો ધંધો કરવો નહીં. મહારાજ કે હુકમ કરીને ફરજ પાડીને સેવા કરાવવી તે સત્સંગની રીત નથી. એ બધી રીત સત્સંગ બારી કહેવાય. જે ગરીબ હોય તે પણ સત્સંગ રાખી શકે, હો ગરીબ હોય એ પણ સત્સંગ રાખી શકે તેવી એની સંભાળ રાખવી જોઈએ. ભુજવાસી ભક્તો, ગરીબ હરિભક્તોને કોઈ બાબત પરાયણે ન કહેવી, તેને તો જે તે રીતે નભાવી લેવા. જે ગરીબ હરિભક્તને નભાવી લે છે તેને હરિભક્તમાં શિરોમણી હરિભગત જાણવો. ગરીબનું વ્યાજે છોડે નહીં હો પૈસા વાળા. બોલ્યો બિચારો ઘર વેસવા કાઢે ને તો આય ઓછા ન કરે. પછી આવીને અમને કે સ્વામી, અમારો છોકરો ગાંડો કેમ થયો? આ વ્યાજના બહુ ખાધા ને પૈસા, એમાંથી આવડે તતા 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 કરે છે. એમ કે છે માપી લેવા હતા, માપી વાત લેવું તું બાપા, ગરીબનો નોટ લેવું એમ. ગાંડા ને આટા લૂસ ને માંદા ને જન્મે ત્યાંથી ઓપરેશન શરૂ હોય, બધી કઠણાઈ થાય. કા ભરવા તો પડે જ ને, કોકના ચૂસી લીધા હોય. સત્સંગીને બિચારાને જવા નથી દેતા હો પૈસાવાળા, ઘણાય મેં જોયા છે. હે મા બાપ, તમને ભગવાને ઘણું આપ્યું છે, થોડીક રહેમ રાખો, થોડીક રહેમ રાખો. ગરીબને જે નિભાવી લે છે તે હરિભક્તમાં શિરોમણી છે, એવું મહારાજ બોલ્યા, ભુજમાં બોલ્યા. ત્યારે ભુજના હરિભક્તને અક્કલ આવી ગઈ. પછી એમાં જે જે કાંઈક ભોગતા હતા, પૈસાવાળા સમર્થ હતા, એ હરિભગતે કહ્યું કે મહારાજ દયા કરો, ભૂલ થઈ, અમે ખર્ચ આપી દઈશું, બસ કોઈને નહીં કહી, હું ને આવડો આને આપણે ત્રણ જણા કેમ તો કા, આપણે બીજા કોઈને નહીં બતાવીએ. હાલો આપ મહારાજ હવે રોકાવો. મહારાજ કે તમે ઠીમ ઠીમ જો ખમી ખાતા હો તો કરીએ અણકોટ, હાલો, પણ તમે કોક નહીં પકડીને માલકોટ નાખો તો મેળ ન પડે. અમથાય બધાનું લોહી સૂંછીને જાડાથી આવો હેતકના, અને થોડું ઘણું લોહી હોય એનું પાછા શું છો, મરી જાય બિચારા માણસ. મહારાજ રાજી થયા અને કહ્યું કે દીપાવલીનો ઉત્સવ હવે હાલો ભુજ મારીને કરીએ. પછી બધો સામાન મગાવ્યો, આનંદ ઉત્સવ થયો અને ભારે મોટો અન્નકોટ ઉત્સવ કર્યો અને હવને મહારાજે બહુ સુખ આપ્યું. શ્રી હરિ ભુજમાં હતા ત્યારે અસુર જગજીવનને ઉપદ્રવ કરવાનું શરૂ કર્યું. આ પાછું એક બાજુ ટીકડો છે, જગજીવન મહેતો એને ઉપદ્રવ આદર્યો ત્યારે શ્રી હરિએ સંતોને ભેગા કરી બેહાડી અને સાધુતા રાખવાની વાતો કરી. મહારાજ કહેશે સંતો, જ્યાં સુધી સાધુતારૂપ ગુણને નથી શીખ્યો ત્યાં સુધી માનો તે કોઈ જ ગુણ શીખ્યો નથી. હો આવા લોકો ઉપદ્રવ કરે, મારે કંઈક આડા ફરે, તમારા તુમડા તોડી નાખે, મૂર્તિ ભાંગી નાખે, શાંતિ રાખજો, આ તો બધા અસુરો કહેવાય. આપણે સાધુતા ખોવી નહીં, માટે સાધુતા ગુણ સર્વોપરી છે અને ભગવાન પણ તે ગુણને હૃદયમાં અને માથા ઉપર ધારણ કરે છે. ભગવાન પણ સાધુતાનો આદર કરે છે, હૃદયથી સાધુતાને પ્યાર કરે છે અને મસ્તકથી સાધુતાને વંદન કરે છે. સાધુની આગળ તો ભગવાન પણ દીન આધીન થઈને રહે છે. ભગવાન પણ ત્યાં ઝૂકી પડે છે, નમી પડે છે. જેટલા અનંત સદગુણો કહેવાય છે આ બ્રહ્માંડમાં તે બધા સાધુતામાં લીન થઈ જાય છે. ક્યાં બડાઈ હે સાધુતા કે. અરે ભવ બ્રહ્મા વિષ્ણુ તથા ઇન્દ્રાદિક દેવોને શ્રીહરિ સિદ્ધપણું આપે છે. સિદ્ધપણું અનેક રૂપો લઈ શકે, અનેક લોક લોકાંતરમાં વિચરી શકે અને મુક્તપણા રૂપ પણ ગુણ આપે છે કે તેઓ આ લોકની માયામાંથી મુક્ત થઈ જાય છે. પણ એ ભવ બ્રહ્મા વિષ્ણુ તથા ઇન્દ્રાદિક દેવોને પરમાત્મા સાધુતા નથી આપતા સાહેબ. સાધુતા, સાધુતા રૂપી ગુણની આ મોટાઈ છે. બોલો, ભવ બ્રહ્મારૂ વિષ્ણુ હિ ઇન્દ્રાદિક દેવ જોઉ, સિદ્ધ મુક્ત ગુણ દેત હરી, સાધુ ગુણ દેત ન સોઉ. આ વાત છે, લ્યો, સાધુ ગુણ નહીં દેતા મહારાજ. સાધુ ભય તાહી કુ ઉદ્વેગ હોત નહીં ચિત્ત. હવે કોઈને મનમાં એમ થઈ જાય કે મારામાં સાધુ ગુણ છે, પાછું આમાંથી એવું ને કે કપડાં પહેરાવે એટલે સાધુતા આવી ગઈ ને સાધુ ગુણ આવી ગયું નથી, અહીં વ્યાખ્યા આવે છે. આપણું આવ્યું મહાત્માઓ, સાધુ ભય તાહી કુ ઉદ્વેગ હોત નહીં ચિત્ત. લે, જે સાધુ થયો અને જો એમાં સાધુતા આવી ગઈ હોય તો અને ક્યારેય ચિત્તમાં ઉદ્વેગ થાય નહીં, તો સાધુ થયો. હરિમૂર્તિ રખે ચિત્ત મેં, ઉદ્વેગ નહીં થવાનું કારણ તો કે હરિમૂર્તિ રખે ચિત્ત મેં રહત હૈ સબ કે મિત. એ ભગવાનની મૂર્તિને પોતાના સ્વરૂપમાં ધારણ કરે છે અને એ બધાનો મિત્ર થઈને વર્તે છે, એટલે એને પછી અંદર અશાંતિ થાય નહીં. બહાર હાલતું હાલે, બહારથી કદાચ એને કંઈક કહેવું પડે, ખીજાવવું પડે, આમ કરવું પડે, તેમ કરવું પડે, પણ અંદરથી તો એ ભગવાનની સાથે એકાકાર હોય, એનું નામ સાધુ. અને એવી જે સાધુતા તે ભવ બ્રહ્માદિકને પણ ભગવાન દેતા નથી. બોલો, નિષ્કામ એવા પોતાના પ્યારા ભક્તને આપે છે. ભવ બ્રહ્માદિક દેવ તો સકામ છે. પરમેશ્વર એવી સાધુતા જેને ભગવાન સિવાય કોઈ પદવી ઐશ્વર્ય વગેરે કાંઈ જોતું નથી એને આપે છે. લે, કેમ જે સાધુતા બહુ કિંમતી ચીજ છે. શ્રી હરિની આવી વાતો સાંભળીને સૌ સંતો પ્રસન્ન થઈને હરેકભર બોલ્યા, મહારાજ આપના ગમતામાં રહેવું છે, આપના ગમતામાં, બસ એ જ અમારો સંતોનો મુખ્ય ગુણ છે. અને બીજા જે સાધુતાના ગુણ છે તે તો જીવને મોહ પમાડવા માટે છે. અમારે તમારું ગમતું એમાં બધી સાધુતા આવી ગયેલો. હા, અમે તમે કહેશો એમ કરશું, નહીં બોલવાનું, નહીં બોલવાનું. જગજીવન જેવા મહેતા ઉપદ્રવ કરે મારે તોય પણ સહન કરશું. બસ મહારાજ કે બસ, લો વાહ મારા સંતો. અને પછી દિવાળી તથા અન્નકૂટ ઉત્સવ ભુજમાં કર્યો. પછી શ્રીહરિ ભુજથી નીકળ્યા બધાને રજા લઈને, આધોઈમાં આવ્યા, પછી ભચાઉ ગયા અને પછી ધમડકા પધાર્યા. ત્યાં લાધાજી દરબાર તથા એમના પુત્ર અદ્દાભાઈ, કલ્યાણજી, રાયધનજી વગેરે સવારી લઈને સામે ગયા અને શ્રીહરિનું પૂજન કરીને ત્યાં બેઠા. પાછું પૂજન કરીને બેઠા ત્યારે કૃપાળુ શ્રીહરિ બોલ્યા, બ્રહ્મવિદ્યા કોઈને તત્કાળ આવડતી નથી. આજે મૂર્તિ ધારવીને, મૂર્તિ આકારે વૃત્તિ કરવીને દેહભાવ ટાળી નાખો. અને મેં કીધું ને, બરાબર વાસણ ઉટકવું, પછી દૂધ ઉકાળવું, બરાબર અઠવાડો કાઢીને હાંડલું સાફ કરવું, અને પછી એમાં ઘી ભરવું, એ બધી વાત બ્રહ્મવિદ્યાની છે. બ્રહ્મવિદ્યા કોઈને તત્કાળ આવડતી નથી. જે બ્રહ્મવિદ્યાનો અભ્યાસ કરે, વિષય માત્રથી નિરાશ થાય, જ્યારે ત્રણ શરીરથી આત્માને જુદો બ્રહ્મરૂપ સમજીને ચિત્તવૃત્તિને અખંડ ભગવાનના સ્વરૂપમાં સ્થિર કરવા રૂપ લક્ષ્ય જ્ઞાન શીખે, ત્યારે તેને બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થાય છે. નિયમનામ જલ્દી નથી આવતી. અને જેને તેવી બ્રહ્મવિદ્યા પ્રાપ્ત થાય છે તેને ક્યારેય પછી શોક થતો નથી, એને ક્ષણે ક્ષણે શોક ન થાય. પછી બોલ્યા, આત્મ સુખ હરિ જાનના ઓર હરિ કે જન તાબિન સબ અનાત્મા વિષય મે જા લગ મન. આત્મ સુખ હરિ જાનના, બડા પ્યારા શબ્દ હે આત્મ સુખ હરિ જાન. હે કે આત્મ સુખ, હવે જોજો, આત્મ સુખ ભગવાનને જાણો કા ભગવાનના ભક્તને જાણો, એ જ આત્મ સુખ છે. બાકી બધું અનાત્મા છે. કે આત્મા એટલે પોતાને, પોતાનું સુખ ભગવાનને ભગવાનના ભક્તો જ છે, બાકી બધું અનાત્મા. કહેતા એ આત્મા જ નથી એટલે કે આપણું જ નથી એમ માની લો, અથવા તો જડ છે એમ માની લો. આત્મ સુખ એટલે ચૈતન્ય વાસ્તવિક દિવ્ય સુખ ભગવાન છે એમ માની લો, અથવા તો આત્માનો આત્મા પરમેશ્વર છે, ભગવાનના ભગત છે એમ માની લો. બાકી બધું અનાત્મા છે, આત્માને એને કાંઈ લેવા દેવા જ નથી એમ માની લો. અને જ્યાં સુધી વિષયમાં મન છે જ્યાં સુધી, હો મેરે ભાઈ, ત્યાં સુધી એને ભગવાનમાં મન રહેતું નથી. ત્યાં સુધી એ વિષયનો ત્યાગ કરવા માટે બ્રહ્મવિદ્યાનો એને અભ્યાસ કરવો જરૂરી છે. જ્યાં સુધી વિષયમાં મન છે ત્યાં સુધી ભગવાનના સ્વરૂપમાં સ્નેહ કરવો, એ જ બ્રહ્મવિદ્યા શીખ્યાનું ફળ છે. હાલો, બ્રહ્મ થઈને અલમસ્ત થઈ જવા માટે બ્રહ્મવિદ્યા નથી શીખવાની. બ્રહ્મ તો એટલા માટે થવાનું છે કે બ્રહ્મરૂપે થઈને ભગવાનમાં પ્રેમ કરવાનો છે, ભગવાનની સેવા કરવાની છે, ભગવાનની ભક્તિ કરવાની છે, ભગવાનને આધીન રહેવાનું છે, ભગવાનને માટે રહેવાનું છે. આ બ્રહ્મવિદ્યા શીખ્યાનું બ્રહ્મરૂપ ધામરૂપ થવાનું ફળ છે. જે રાત દિવસ હરિમૂર્તિની સ્મૃતિ કરાવે એ જ સાક્ષાત બ્રહ્મવિદ્યા છે. બોલો લ્યો, ભગવાનને ભૂલાડી દે એ બ્રહ્મવિદ્યા નહીં, એ બ્રહ્મરૂપ ન થયા ગણાય, કુવામ પીડ્યા કહેવાય. ભગવાનની સ્મૃતિ કરાવી એ સાચી બ્રહ્મવિદ્યા. અમે આવી રીતનો નિશ્ચય કરી રાખ્યો છે મહારાજ, કે પાકે પાયે કર્યું છે. પછી શ્રી હરિ વાતે ગાતે લાજાજીના દરબારમાં પધાર્યા અને ત્યાં રસોઈ પાણી કર્યા, પછી ભોજન થયા, ત્યારબાદ સંતો ભક્તોની સભા થઈ. ત્યાં શ્રીએ વાત કરી કે અમે વગર વિચારે કોઈ દી કાંઈ કરતા નથી, ઉતાવળે વગર વિચારે પ્લાન કર્યા વગર આમ બધું વ્યવસ્થિત વેતરણ કરીને આમ જોઈને આંકીને માપીને બરોબર ચારેય કોરથી તપાસીને જ બધું કામ કરીએ, વગર વિચારે કાંઈ કરતા નહીં. જે કામનું જે પરિણામ હોય ને, પરિણામ ફળ, તેને અમે પહેલા વિચારી લઈએ છીએ કે આ કામનું આવું ફળ મળે, આ કામનું આવું ફળ. કોકને ગાળી દઈ તો સામે બે મળે, પહેલા વિચારીએ કે આને એક ગાળી દઈશું કે દેવી જ દઈ, પણ બે મળશે ખરી. કેમ તો કે એનું ફળ એવું હોય, કદાચ ધોકો મળે, કે આપણે ફળ નથી જોતો, ના ના, તો આપણે કાંઈ ગાયનું દાન નથી દેવું, બોલ રહી આપણી પાસે. કોઈ વિચાર્યા વગેરે કામ અમે નહીં કરતા, કે પહેલા પરિણામ વિચારી લઈએ કે આવું કરીશું તો આવું પરિણામ આવશે, પછી એ કામ કરીએ. સારું પરિણામ દેખાય ને તો આપણું કેમ ભૈલાવો, આપણું કેમ જવું છે. વગર વિચારે કોઈ કામ કરવામાં આવે તો તેમાં તરત જ પાછું પડવાનું થાય છે. શું થાય? તરત પાછું પડવાનું થાય, ભોપા બનવાનું થાય, મૂરખ બનવાનું થાય, હેઠું જોવાનું થાય, ભોં ખોતરવાનું થાય, બાપની આબરૂ જાય, પોતાની તો હોય જ નહીં એટલે જવાનો સવાલ નથી. આ બધા પ્રોબ્લેમ આવીને ઉભા રહે, કઈ ઉતાવળમાં વગર વિચારે સમજે જો કઈ કર્યું તો આ બધા પ્રોબ્લેમ આવે. રડેલું હોય જાય, ઘણા કરે છે ને વગર વિચાર્યા કામ કરે છે ને. મહારાજે કીધું વ્યવહારિક કામ વિચારીને કરવું, બે ડાયન પૂછીને કરવું. હા, એમ નામ કરે, બોલો, નો લખાણ કરે, નો સાક્ષી રાખે, નો કોઈને પૂછે, ને એમ નામ બધા પૈસા વગેરેના લેતી દેતીના કામ કરે. મરદના દીકરા હું સમજીને કરતા છે પ્રભુ જાણ. અપની પહોંચ વિચાર, જોજો કરત કામ જોવું, સુખ સો લહત અપાર, उद्धत सुख न लहत कबू। हे भाई, जे कोई पण પોતાની પહોંચ શક્તિને વિચારીને કામ કરે છે તેને તેનાથી અપાર સુખ થાય, પરંતુ ઉદ્ધતાય કરનારાને ક્યારેય સુખ મળતું, શું કીધું? ઉદ્ધતાય કરનારાને ક્યારેય સુખ મળતું નથી। વિચાર કરવામાં સુખ રહ્યું છે, શેમાં સુખ રહ્યું છે બોલો તો ફરીને। પણ ઘણા માણસ છે ને પ્લાનના કાયર, એને પ્લાન કરવામાં કંટાળો બહુ ચડે।
હવે હાલો ને કરવા માંડીએ તો થઈ પડશે એમ કરીને બધા ખાડા પડે। બોલો
ભાઈ, એમ થોડું આલોન કરવા માંડે, પેલા વિચારો તો ખરા, સમજાણું? અમુક કોમમાં વિચારવાની બહુ આળા, કામ કરવામાં થાકે જ નહીં,
અરે ભૂકા કાઢી નાખી લાવો ખોદાવી,
એવો ખોદવા માંડે હાંજ પડે તો કેટલા વીઘા ખોદી નાખે, પછી ખબર પડે કે આ ખેતર ક્યાં ખોદવાનું હતું, ઓલું હતું, હારા કે ઉઠતું લે। પણ તમે ઉતાવળા બહુ, પછી હું સાંભળો નહીં, આ તો ખાલી એક દાખલો દીધો, આવું બધું બહુ થાય છે જાણો। માટે પહેલા શાંતિથી બેસીને માઇન્ડનો ઉપયોગ કરો, ભગવાન મગજ આપ્યું છે ને, ખૂબ વિચારો, ખૂબ વિચારો, એક દી, બે દી, ત્રણ દી, ચાર દી, પાંચ દી શાંતિથી વિચારો, પછી કામ કરો, પ્લીઝ પછી કરો, વિચાર્યા વગર ન કરાય। વિચાર કરવામાં સુખ રહ્યું છે, ક્યાં રહ્યું છે? વિચાર કરવામાં, ખાલી કામ કરવામાં સુખ નથી રહ્યું, વિચાર કરવામાં સુખ રહ્યું છે। માટે વિચાર કરવામાં આળસ ન કરવી, વિચાર કરવામાં કંટાળો ન કરવો, વિચાર કરવામાં, પ્લાન કરવામાં હુગ ન રાખવી, એનો અભાવ ન રાખવો, એમાં પ્રેમ કરવો, વિચાર કરવામાં નફરત નહીં રાખવાની, પ્લાનમાં વિચારમાં ભલે વાર લાગે થોડીક ધીરજ રાખો। કોઈને ઉશીના પૈસા દેવા હોય તો એક વાર નહીં, દસ વાર વિચારો, દસ દિશાથી વિચારો। કોઈની આરે વ્યવહાર પાડવો હોય, કામ પાડવું હોય તો શાંતિથી એનું બધું તપાસો, એક બે પેટી સુધીનું તપાસી લો પછી કરો। એકદમ મોહમાં, લાલસામાં, લોભમાં, સ્વાર્થમાં કે ભોળપણમાં કૂદી ન પડવું, હા, કૂદી ન પડવું, કેમ જે એમાં ઘણું બધું ભેગું કરેલું નાઈ નાખવામાં આવે છે, કોઈ ન કહેવાય, ન સેવાય, પછી એવા ખેલ થાય, પછી કહેવું કોને? વિચાર કરવામાં સુખ રહ્યું છે બોલો તો, વિચાર કરવામાં સુખ રહ્યું છે, વાહ। અને ઉદ્ધતાયમાં ઘણું દુઃખ રહ્યું છે કે જે પછીથી કરોડ ઉપાય કરે તો પણ તે દુઃખ ટળે નહીં, ઉતાવળને ઉદ્ધતાયને આમ જ આમ ઓમાન ઓમાન ગોમાન ગોમાન કાંઈક કરી બેહે ને, માન 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 અભિમાન માન વટમાન, પછી પાછળથી ટાળ્યું ટળે નહીં એવું દુઃખ આવી પડે। આવી બધી વાતો કરી ધમણકામ, પછી શ્રી હરિએ ધમણકામાં પ્રબોધનીનો ઉત્સવ કર્યો અને કચ્છ વિચરણ પ્રસંગે મહારાજે સત્સંગની શ્રેષ્ઠતા અને ઉત્કર્ષ વિશે યથાર્થ વિચારોનો સંકેત આપ્યો। વાહ, કચ્છના વિચરણ દરમિયાન મહારાજે આવું કરેલું, સત્સંગની શ્રેષ્ઠતા અને સત્સંગનો ઉત્કર્ષ કઈ રીતે થાય એના વિચારોનો સંકેત બહુ આપ્યો। શ્રી હરિએ સંતોને ઝાલાવાડમાં વિચરણ કરવાની આજ્ઞા કરી પછી, અને હવે સંતો ઝાલાવાડમાં ગયા ભાઈ, સમજ્યા? ભોજાભાઈ ગઢવી આગળથી ઝાલાવાડમાં સત્સંગ પ્રચાર માટે ગયા હતા, વૈરાગીઓએ દ્વેષને કારણે તરવારથી ભોજા ભગતનું કાંડું કાપ્યું ધાંગધ્રામાં, બન્યું આવું, અને રાજા પાસે ઊંધી ફરિયાદ કરી, પાછી વૈરાગીએ ઉપદ્રવ કર્યો, તેનું ગ્રંથકારે આ સાતમા પૂર્વમાં બહુ મોટું લાંબુ વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે। વળી વૈરાગીઓએ ધાંગધ્રાથી મેથાણ જતા સંતોને રસ્તામાં લૂંટ્યા, એ પ્રસંગનું ગ્રંથકારે વિસ્તૃત વર્ણન કર્યું છે। વળી શ્રીહરિના હજુરી પાર્ષદ ડુંગરજી ભગત પૂર્વે એકવાર તે પોતાને ગામ મેથાણ ગયા હતા અને એના જૂના ગુરુ ગંગદાસ ખાખીની પાસે ગયા અને જૂના ગુરુને મળવા ગયા, એમાં ડુંગરજીને જોઈને ગુરુ બહુ ગરમ થઈ ગયા, જેમ તેમ બોલવા માંડ્યા, ત્યાં ઘણો ટટ્ટો થયો અને મારામારી થઈ, તેમાં ખાખી ગંગદાસનો હાથ ડુંગરજીને વરદ હસ્તે કપાણો। તેથી વૈરાગીઓ પછી ચોટીલા ગામમાં લશ્કરના સુબા બાબા સાહેબ પાસે ગંગદાસ ખાખીને જોળીમાં લઈને ગયા ને ફરિયાદ કરી, જો આનો હાથ કાપ્યો એમ,
સુભાએ તેની વિગત પૂછી ત્યારે તેઓ બધી ખોટી વાત કરવા લાગ્યા. સુભાએ વૈરાગ્યની વાત પરથી તેમને ઓળખી લીધા અને કહ્યું, તમે સાચા સંતો પર ખોટું કલંક લગાવ્યું છે, તેનો તમારા માથે દંડ પડશે. તેથી વૈરાગ્યો મુજાણા મરી ગયેલા. પછી વૈરાગ્યએ સચિવને કહ્યું, હવે તો આ બગડી વાત બગડી તે બગડી, પણ બગડી વાત કેમ સુધરે? ત્યારે પહેલા રાજકીય પુરુષ કે આ જગતમાં ધન ચિંતામણી છે. ધન મતલબ ભાઈ, ધન હોય તો મરેલા પણ સજીવન થાય. મતલબ શું? તમારું મન માનતું હોય તો જરા ધન લઈ આવો. બોલો, ગયા તા કોકને હેરાન કરવાનું, થઈ ગયા પોતે હેરાન. બીજા દિવસ આનંદાનંદ સ્વામી બાબા સાહેબ પાસે આવ્યા. તેમનું વર્તન જોઈ બાબા સાહેબ આદિ લશ્કરના માણસો પ્રભાવિત થયા અને સંતો ત્યાં રોકાયા ત્યાં સુધી લશ્કરની છાવણીમાંથી સીધા પાણીની વ્યવસ્થા કરી દીધી. અને બાબા સાહેબે વૈરાગ્યો જે કલંક નાખવા આવ્યા હતા તે બધી વાત આનંદાનંદ સ્વામીની કરી. સુબાએ છાવણી પાસે ઉતરેલા આનંદાનંદ સ્વામી વગેરે સંતોની ભજન ભક્તિ જોઈ, અખંડ પ્રભુ પરાયણે એમનું જીવન દિનચર્યા ઘણા દિવસ સુધી જોઈ અને સંતોના વર્તન અને વિશેષતાને લખી લીધી. સંપ્રદાય કેવી રીતે શરૂ થયો, તેની ગુરુ પરંપરા વગેરે પણ શું, એ બધું લખી લીધું. બધા વૈરાગીઓ ભેગા થઈ વિચાર્યું કે સાધુએ વગર પૈસે સુબાને વશ કરી લીધો અને સુબો ફરી ગયો માળો. સાધુએ સુબાને જેટલા અધર્મની રીત કહી છે ને બધી આપણામ છે ભલા માણસ. હવે આપણે સુબાના ગળામાં લોભની ફાંસી નાખીએ એ સિવાય કોઈ ઉપાય નથી. હે, લોભમાં જ વશીકરણ વિદ્યા રહી છે, પૈસા જ જાદુ છે, એમ બધા વૈરાગી સમજ્યા. પછી વૈરાગીઓ ભેગા થઈ સુબા પાસે આવ્યા. તેઓ સુબાને વાત કરવા લાગ્યા, પણ જ્યાં વાત કરવા ગયા ત્યાં તો સુબો તેમની સામે ઘૂરકીને બોલ્યો, તમે બધા ધર્મ ભ્રષ્ટ છો. સ્વામિનારાયણ અને તેનો ધર્મ સત્ય છે. તમારો જે ધર્મ હોય તે મારી પાસે લખીને લાવો, પછી હું બંને ધર્મને દેખું કે કયો અસલ ધર્મ છે. કે ત્યારે વૈરાગીએ કહ્યું, સાહેબ, એ સાહેબ, તમે જે બોલો તે અસલ સનાતન ધર્મ, બીજું હું તમે કોઈ સનાતન ધર્મ, તમે તો હવે 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 તમે કહો તે તમારી રીતે સાચું બસ, વગેરે વાતો કરી વૈરાગીએ. પછી કહ્યું, તમે કહો એટલું ધન આપીએ. વૈરાગીઓ કે, સુબાજી તમે કહો એટલું ધન આપીએ, પણ સ્વામિનારાયણને અમારી હાજરીમાં બોલાવો, તેમને કેવી વિદ્યાઓ આવડે છે તે અમારે જોવું. એટલે હાલે કરે વાત, આમ જોત ખરા અજ્ઞાન તો ભરડો લઈ ગયો છે. હા, કે એમને બધું શું છે ને કેવી વિદ્યા છે ને કેમ છે ને બધું અમારે જોવું છે. ત્યારે સુબાએ કહ્યું, વૈરાગીઓ એમના સંતો અહીંયા જ છે, પરંતુ તે સંતો ગાદીપતિ નથી, તેનાથી તમારું કામ નહીં સરે. જો તમે 1,00,000 રૂપિયા મને આપો તો હું સ્વામિનારાયણને બોલાવું, જો તમે 1,00,000 રૂપિયા આપો તો. ત્યારે વૈરાગીઓ કહે, મંજૂર મંજૂર. તેથી સુબાએ એમના જામીન લીધા અને શ્રીહરિને વિનંતી ભરો પત્ર લખ્યો, આમ લખીને તૈયાર કર્યો કે અમને 1 વાર દર્શન આપવો, કેમ જે એને 1,00,000 રૂપિયા મળતા હતા, તે ધક્કો કરાવવાનો મહારાજ ને. આ બધું કામકાજ જોયા જેવું. હવે આવો પત્ર લખ્યો ત્યારે એના સૈન્યમાં 1 બાંટવાના બુલેખા કરીને જમાદાર હતા. એને સુબાને કહ્યું, હે સુબાજી, હે તુમ ક્યા કર રહે હો, તુમકો માલુમ હૈ સ્વામિનારાયણ ઈશ્વર હૈ, ઈશ્વર ઉસકે હાથ મેં સબકા પ્રાણ હૈ. અરે ભાઈ, મેરા માનીએ ઉસકી છેડ મત કરના, જડા મૂલ સે ઉઠ જાઓગે. આવું કીધું, જડા મૂલ સે ઉઠ જાઓગે, બુલેખા બોલ્યા. પછી બુલેખાએ કહ્યું, કરના હૈ તો એસા કરો, ઇન વૈરાગીઓ કો ડંડો, ઉનસે પૈસા નિકાલ લો, મગર સ્વામિનારાયણ કો મત છૂના, ઉનકો ધન લીએ બગર મત જાને દેના. એસા કરો, પ્રથમ ઇન લોગો સે પૈસા લે લો, જીતના નિકલે એટના. ઠીક હૈ ઠીક. પછી કીધું, હે પૈસા લાવો, હાલો સુબો કે પૈસા મૂકો અહીંયા તો તમને બધાને છોડી મૂકી. આમ જ્યાં વાત કરે છે ને ત્યાં માળિયામાં લડાઈ શરૂ થઈ અને સમાચાર આવ્યા. ધધડાટી બોલી, એ સમાચાર આવતા લશ્કર બધું ત્યાં ઉપડ્યું. સુબાએ હુકમ કર્યો કે લશ્કર બધું જાય. અને વૈરાગ્યો અને સુબાએ કીધું કે તમને તો પછી છોડવામાં આવશે, રૂપિયા લાવો. ભલે રૂપિયા લાવ. દુર્લેખાએ કીધું એમની પાસે 37,000 રૂપિયા લ્યો, પછી બધાને છોડજો. વૈરાગીને એમ થયું મરાઈ ગયા. પછી વૈરાગીઓએ 37,000 રૂપિયા લાવીને સુબાજીને ચરણે ધીર્યા. બોલો. અને પછી સુબાએ વૈરાગીઓને પોતાના કબજામાંથી છોડ્યા અને કહ્યું, સાંભળો બધા, ક્યારેય આ સંતોનું નામ લેશો નહીં. આવું થયું હતું. બહુ મોટો ટંટોન, બહુ મોટું વર્ણન છે આમાં. મેં તો તમને ટૂંકમાં કીધું. આ રીતે સત્સંગની જીત થઈ, તેથી હરિભક્તોને ખૂબ આનંદ થયો. શ્રી હરિ ધમડકાથી હળવદ આવ્યા, પછી સુવઈ ગામ, પછી ધાંગધ્રા, પછી ગાળા, મેથાણ, રામગરી, ડુમાણા, કડી, કુંડાલ, રાજપુર, માથાસુર, ઊંઝા થઈને સિદ્ધપુરમાં સમયો કરવા પધાર્યા. ત્યારે સિદ્ધપુરના હાકમે ભવ્ય સવારી સાથે શ્રીહરિની રાજભવનમાં પધરામણી કરાવી, કપૂરથી આરતી કરી, પછી હાકમે સ્તુતિ કરી. એને સાંભળીને શ્રીહરિ કહે, કોઈ પણ જાતનો અહંકાર રાખવો નહીં હાકમજી. સત્સંગી થયા તેને હજી એક જ દિવસ થયો હોય, કોઈ સત્સંગી થયો હોય, હાવ નવો હોય, એક દિવસનો જ, અને મુખથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ જે બોલતો હોય, એવા ભક્તના મન, કર્મ અને વચને પરમ આનંદથી દાસ થઈને રહેવું. બોલો. હે, કેવા નહીં, દાસ થઈને રહેવું. ઉપરથી કાંઈ જુદું વર્તન અને અંદરથી કાંઈ જુદું વર્તન, એમ જે ન વર્તે તે તો ઘણા સમર્થ હોય છે. સિંગલ વર્તનવાળા સમર્થ, ડબલ રોલવાળા બધાય પાખંડી. જેમ વધારે સામર્થ્ય હોય તેમ વધારે ગરીબ થઈને રહેવું. આહા, જેમ વધારે સામર્થ્ય હોય એમ વધારે ગરીબ થઈને રહેવું. કોઈ કડવું વેણ કહે તો પણ યુક્તિએ કરી નહીં તેને પીડવા નહીં. આપણે સહન કરવું, કોઈને સહન કરાવવું નહીં. અને આકાશની જેમ દેહથી નિર્લેપ રહેવું. બોલો. સમર્થ ત્યું ગરીબ અતિ, કૌ કહે કટુક વચન, યુક્તિ સે ન પીરે તાહીકુ, આકાશ જ્યું વર્તે તન. દાવ પેચ નહીં કૌ પર, મિત્ર હોય વર્તે આપ, જ્યું જ્યું શુભ ગુણ આવહી, ત્યું ત્યું વર્તે અમાપ. કોઈની ઉપર દાવ પેચ રાખે નહીં, સ્વયં મિત્ર થઈને વર્તે, અને જેમ 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 શુભ ગુણ આવતા જાય તેમ તેમ પોતે અમાપ નિર્માની થઈને વર્તે. કુણો લાબરા જેવો. શ્રી હરિએ સિદ્ધપુરમાં બ્રાહ્મણોની ચોરાશી કરાવી, તેમને દાન દક્ષિણાઓ અપાવી, ત્યાં તીર્થયાત્રા કરી. આ પ્રસંગે ઉત્તર ગુજરાતના નાના મોટા અનેક ગામના સત્સંગીઓએ શ્રીહરિના દર્શન કર્યા, પૂજન કર્યું, લાભ લીધો. પછી શ્રીહરિ વિચરણ કરતા કરતા ઊંઝા, વિસનગર, વડનગર, પ્રાંતિજ, ઉનાવા, મેવું, લાંગણજ, વિજાપુર, વિહાર, ગેરિતા, માણસા, પલિયજ, ખોરજ, ડાભી, કરજીસણ, ડાંગરવા, વડુ, ઓળા, અડાલજ, મોટેરા વગેરે ગામોના ભક્તોને સુખ આપીને અમદાવાદ પધાર્યા. આ બધા ગામના હરિભક્તોને રાજી કર્યા. આ વિચરણમાં સૌ હરિભક્તોનો શુદ્ધ ભક્તિભાવ અને મુમુક્ષુતાનું દર્શન ગ્રંથકારે હૃદયસ્પર્શી ભાષામાં ઓળખાયું છે, અદભુત કર્યું છે, આલેખ્યું છે. આ શ્રી હરિચરિતામૃત સાગરનું સાતમું પૂર તો ચિંતામણી અને કલ્પવૃક્ષના જેવું છે, તે અહીં પૂરું થાય છે. જે તેને સાંભળે તેને મનવાંછિત ફળ મળે છે. ઇતિ શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથે સપ્તમ પૂર સંપૂર્ણ. સહજાનંદ સ્વામી મહારાજ.